સુવા માટેની બધી સુવિધા, સાધન, બેડ સારી, પંખો બરાબર ચાલવો જોઈએ, એસી ચાલે છે, પથારી સરસ છે, બધું કરે છે, પણ એથી ઊંઘ નથી આવતી. કેમ કે ઊંઘનું કારણ બહારના સાધનો ઓછા છે, અંદરના છે. એનું આધી એટલે એનું મન શાંત નથી, એના શરીરના પરમાણુઓ શાંત નથી. શરીરના પરમાણુઓ છે એ શાંત નથી, અને એમાં પણ મનના, એની ચંચળતા હજુ એટલી તીવ્ર છે, વેગવંત છે, એટલે એ ઊંઘ આવી શકતી નથી. ઊંઘ આવવું એટલે મન વચન કાયાના વ્યાપાર શાંત થવા તે. આત્મા નથી ઊંઘતો. ઊંઘ જ્યારે આવે છે ત્યારે આત્મા ઊંઘતો નથી, એનો ઉપયોગ સમાપ્ત થતો નથી. આત્માનો ઉપયોગ, એનું ચૈતન્ય સમાપ્ત થતું, નષ્ટ થતું નથી. થાય છે શું? મન વચન કાયાના વેપારો શાંત થાય છે, એટલે એના જે પરમાણુઓ છે એ નિષ્ક્રિય છે, નિસ્પંદન છે. એ અવસ્થામાં જ્યારે આવે ત્યારે એને ગાઢ નિંદ્રા જેને કહીએ, એવી ગાઢ નિંદ્રા આવે છે. હવે વિચારોના વમળથી આ જીવની અંદર આધી ઉત્પન્ન થાય છે, અને એ વમળ વિસ્તૃત થાય એટલે ઉપાધિ ઉત્પન્ન થાય, અને એ વિકૃત થાય તો વ્યાધિ ઉત્પન્ન થાય. સમજાય છે તને? હું કહું છું એ બધું. એટલે એને કારણે થઈને આ જીવને ત્રણેય પ્રકારની અવસ્થા છે એ શાંત રહેવા દેતી નથી. હવે જ્યારે જીવનું સ્વરૂપનું ચિંતન કરીએ, અને એ ચિંતનની અંદર માનો કે ઓળખાણ બરોબર આપણે લક્ષ્યગત કરી લઈએ કે આ સમતા નામના ગુણથી આ બધા અસંખ્ય પ્રદેશ એ સમજ છે, તો અત્યારે મારું શરીર નાનું છે કે મોટું છે એ પ્રશ્ન રહેતો નથી. કેમ કે એનાથી તો આત્મા પર છે, અને કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં, ગમે તેવો દેહ હોય તો પણ આત્માના પ્રદેશો એ તો સમજ છે. એ જો વાત બેસી ગઈ હોય તો શરીર સંબંધી વિકલ્પ દૂર થયો. રમ્યતા, જે કાંઈ સુંદરપણું છે એ આ શરીરને કારણે નથી, પરંતુ અંદર રહેલા ચૈતન્યને કારણે છે, એ સ્ફુરિત છે. તો આવી આવી ઓળખાણ કરતા જાય એમ શું થાય? જીવ ભયાવૃત થાય છે, એનો ઉપયોગ છૂટો પડે છે. સેનાથી છૂટો પડે છે? શરીરથી, દેહથી. અને એની સાથે એની એકત્વ બુદ્ધિ હતી, એકતા બુદ્ધિ હતી, એટલે દેહની અવસ્થા એ જ પોતાની અવસ્થા હતી. એમાંથી છૂટો પડે છે, છૂટો પડે છે એટલે આ આત્માનું ચૈતન્યનું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ છે, તો જેટલો છૂટો પડે તો અનુભૂતિ શેની થાય? સરસ. પણ એમ નહીં, આપણે કઈ કોઈ ના સર્ટિફિકેટ જાણે, હું તો કોઈને આપતો નથી. અને એટલે સાહેબ, મારે આમ પ્રોપર વે ઉપર છે કે નહીં એમ, એના માટે એની આ નિશાનીઓ કહું છું. આ જે છે નિશાનીઓ, જેને જેટલા પ્રમાણમાં થતી હોય, પોતે દેહાભ્યાસથી જેટલા પ્રમાણમાં મુક્ત થતો હોય એટલા પ્રમાણમાં એ સ્વરૂપની નજીક છે, એમાં કોઈ શંકા નથી. અને સ્વરૂપની નજીક હોય તો ગુણનો એને અનુભવ થાય, તો જ્ઞાન ગુણનો થાય, સુખ ગુણનો થાય, આનંદ ગુણનો થાય, આ બધો શાંતિનો થાય, તો એ થવાના છે. જેટલો જેટલો આત્મવિચાર શુદ્ધ થશે, શુદ્ધ એટલે જ્ઞાનીઓએ જે પ્રકારે આત્માનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે આપણે જો ઓળખશું, કેમ કે એ અનુભવી છે, એ અનુભવીઓએ એનો પ્રકાર કીધો છે, માટે એ લક્ષમાં લઈને આપણે જો સાધ્ય કરી લઈએ તો આપણે આત્માની સમીપ જઈ શકીએ. એ આનંદમાં છે એટલો આપણને ખૂબ આનંદ થાય છે. સમજાણું ને તિરસ્કાર શું કામ? તો છોડવામાં તો એના પ્રત્યેનો રાગ છૂટી જાય બસ. કસાય ભાવ એ કોઈ મુક્તિનું કારણ ન હોઈ શકે. સમત્વ ઉદાસીન્ય, કોઈ પણ સ્થિતિ પ્રત્યે ઉદાસીન્ય, મને એ સ્થિતિ બંધનકારક છે અને આ મારી નબળાઈ છે, આ મારી વ્યવસ્થા છે, આ મારી લાચારી છે એમ ફીલ થતું હોય તો એના પ્રત્યે ઘૃણા નહીં, તિરસ્કાર નહીં, ઉદાસીનતા. અને ઉદાસીનતાના ભાવમાં મમત્વ ખસેડી લેવાનું. મમત્વ હશે તો પોઝિટિવ હશે તો રાગ થશે અને નેગેટિવ હશે તો દ્વેષ થશે. એકઈ પ્રકારનું ન રાખવું એટલે ઉદાસીનતાનો માર્ગ અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. ઉદાસીનતાનો અર્થ અપૂર્વ અવસરમાં પણ કહ્યું કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પછી સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, મારી વૃત્તિ રાગદ્વેષયુક્ત છે, કષાયયુક્ત છે, તો એ વૃત્તિને રૂપાંતર કરવાનું છે. શેમાં? ઉદાસીનતા. એટલે ન રાગ ન દ્વેષ, એમ ઔદાસીન્ય એનો મંત્ર છે. તિરસ્કાર નહીં. પેલી બે ગાથાઓ ત્યાગ સંબંધી છે અને પછીની ત્રણ ગાથા અકિંચન્ય તર્ક સંબંધી છે. એટલે એક એક ગુણની વાત કરીએ તો સારું છે, મિક્સ ના થાય. ત્રણ અને ચાર ત્યાગ. તો ત્રીજી ગાથામાં શું કહ્યું છે ત્યાગને માટે?
સર્વ પદાર્થો માટે વાત કરી છે અને આસક્તિ દૂર કરવાની છે અને કરીને કરવાનું છે. આસક્તિ દૂર કરીને તેમાં દૂર કરવાની કે સંસાર, શરીર અને ભોગ, આ ત્રણેય પદાર્થ ઉપર જે વૈરાગનો અભ્યાસ કરવાનો છે. અને હવે વૈરાગનો અભ્યાસ કેમ કરવો? આ ત્રણેય ઉપર વૈરાગનો અભ્યાસ કરવાનો છે. કરવાનો છે એટલે આપણે અભ્યાસ કરવો છે અને અભ્યાસને હરીત હોય છે.
જે કહ્યું છે એમાં આપણી સમજણ કેળવવાની છે. એ તો બધું યાદ છે, ઘણું કીધું છે કૃપાળુદેવ. હવે પ્રશ્ન એ છે કે કોઈ વિશેષ વાત આવે ત્યારે આપણી સમજણ આપણે કેળવવી પડે કે આસક્તિ દૂર કરો અને ત્યાગ ધર્મ મેળવવો છે તો શું કરવું? તો કે જે વૈરાગ્યનો અભ્યાસ કરો. મારે આસક્તિ ન જોઈએ, આસક્તિ ન જોઈએ, આ તો એક મિકેનિકલ પોપટ જ્ઞાનનો મંત્ર થયો. પરંતુ વૈરાગ્યનો અભ્યાસ કરો. અભ્યાસ કરવામાં ક્રમશઃ એમાં મોહનું બળ તૂટતું જાય, એ સમજણપૂર્વક થાય. હવે એ આસક્તિ એને છોડવી છે તો વૈરાગ્ય માટેના ત્રણ વિષય આવ્યા છે કે તમે સેના ઉપર વૈરાગ્યનો અભ્યાસ કરશો? સંસાર, શરીર અને ભોગ. આ ત્રણને પાછું જો સ્પેસિફિક, આ યુક્તિ કહેવાય. જ્ઞાનીઓ તત્વજ્ઞાન આપે અને એ તત્વજ્ઞાનને આત્મસાત કરવા માટે યુક્તિ આપે કે સંસાર ઉપર મારે વૈરાગ્યનો અભ્યાસ કરવો હોય તો શું કરવું? ત્રણમાં આવ્યું સંસાર, શરીર અને ભોગો. હવે સંસાર ઉપર વૈરાગ્યનો અભ્યાસ કરવો છે, શું કરવું? સંસાર ઉપર વૈરાગ્યનો અભ્યાસ કરવો કેવી રીતે કરવો? સુગમતાથી થાય, સરળતાથી થાય. સંસાર વિશેની ત્રણ ભાવનાઓ ભાગી, ચાર. એક પહેલી અનિત્ય, સંસાર કેવો છે? હવે એ અનિત્ય છે એ લાખ પ્રકારે વિચાર કરવો, અને આપણું ચાલે તો કરોડ પ્રકારે, અને એથી માઇન્ડ ચાલે તો અનંત પ્રકારે. સંસારની કઈ ચીજ નિત્ય છે વિચાર એક એક શરૂ કર, કે સંસારનો વિચાર એટલે મારા ઘરનો વિચાર કર, પરિગ્રહનો વિચાર કર, સંગ્રહનો વિચાર કર, સંબંધીનો વિચાર કર, ધંધાનો વિચાર કર, ક્યાંય તને નિત્યતા દેખાય છે? એમ કરતા કરતા આખા જગતનો લોકનો વિચાર કર. એક જ નિર્ણય આવીને ઉભો રહીએ કે સંસાર અનિત્ય.
સંસાર નિત્ય નથી એ વાત 100% દરેક માનીએ છીએ, પણ આપણે આયુષ્ય કરતા એ થોડુંક વધારે છે ને, એટલે એટલી નિત્યતા એમાં દેખાય. આપણી આયુષ્ય જેટલી છે એના કરતા એ બધું નિત્ય છે. કોઈ પણ વસ્તુ, ઘણી વસ્તુ એવી છે કે આપણા આયુષ્ય કરતા એ બધું એનું આયુષ્ય છે, એટલે આપણા કરતા આપણા કરતા એ બધું નિત્ય.
એ કોણે નક્કી કર્યું?
બે વર્ષ જેવું આપણે મનમાં થયું છે અનિત્યતા નથી પકડાતી ને એનું કારણ છે.
એમાં એવું છે કે હજુ નિત્યતા વિશેનો આપણો કન્સેપ્ટ અધૂરો છે અથવા રિલેટિવ છે. આપણા આયુષ્ય સાથે રિલેટિવ છે, આપણી શક્તિ સાથે રિલેટિવ છે. આ પદાર્થ મેં જેનું બાંધું છે ને મજબૂત છે, આ સિમેન્ટ હું વાપરું છું, આ લોખંડ મેં વાપરું છું, આવું બધું અનેક પ્રકાર તો આપણી સાથે, પણ પદાર્થ માત્ર અનિત્ય છે. પદાર્થ માત્ર અનિત્ય છે. હવે એ જે છે એ તત્વથી વિચાર ન કરવાને કારણે સંસારનો વિચાર કર્યો અને અનિત્યતાનો વિચાર કરવા બેઠો, પછી શરીર કેના આધારે કરવા બેઠો? પોતાની ઉપયોગિતાના આધારે, પોતાના ભોગના આધારે, પોતાના વપરાશના આધારે એ સંસારનો વિચાર કરે તો તાત્વિક વિચાર કદાપી થઈ શકે. એને તાત્વિક વિચાર કરવો છે કે હું હોઉં કે પદાર્થ હોય એની સાથે મારે સંબંધ નથી, કોણ પેલું જાય છે કે કોણ બીજું જાય છે એની સાથે સંબંધ નથી, આને હું નિત્ય ગણું કે અનિત્ય ગણું? અનિત્ય. એ અનિત્ય શું કામ ગણું? તો કે ગમે તે પ્રકારે ગણો તો પણ કાળ એક એવું બળ છે કે આજ નહીં તો કાલ, હું આ દેહ જોઈ શકું કે નહીં, પણ કદાચ બીજા દેહમાં હોઉં તો હું જોઈ શકું કે આ ગયું. કેમ કે જોનારો વિચાર કરનારો પોતે નિત્ય છે, એ બેસતું નથી. આયુષ્ય સાથે પોતાની જાતને જોડી દીધી છે, પણ હું તો નિત્ય છું. આ સંસાર અનાદિથી છે એ કોણે જાણ્યો? જે નિત્ય છે એને જાણ્યો, અને અનાદિ રહેશે એ પણ કોણે જાણ્યો? તો પોતાના નિત્યપણાની અપેક્ષાએ વિચાર કરે તો સાચો વિચાર આવે સંસાર પ્રત્યે. સંસારનો વિચાર કરો પછી શરીર અનિત્ય છે. વૈરાગ્ય શરીર ઉપર આવવું હોય તો, શરીર ઉપરનું વૈરાગ્ય લાવવું હોય તો શું વિચાર કરવો? શરીર ઉપર વૈરાગ્ય કેમ આવે? અશુચિ ભાવના છે, અનિત્ય ભાવના છે, કે આ ગમે તેવો દેહ હોય તો પણ કે ભાઈ આ તો મસાણની રાખ જેવો છે, માટીના ઢગ જેવો છે, બિલોરી કાચ જેવો છે, પાણીના પરપોટા જેવું છે, આ જીવિતવ્ય કેવું છે? ફૂલ જેવું છે, ક્યારે કરમાઈ જશે કશું કહેવાય? શરીર સંબંધી આ શરીર અત્યારે એટલું બધું સારું દેખાય છે અને એમાં ક્યારે રોગ આવે કઈ મિનિટે ખ્યાલ નથી, કુરૂપતા ક્યારે આવે ખબર નથી, એની અંદર ક્યારે વ્યાધિ ઉત્પન્ન થશે, જીવલેણ પણ હોઈ શકે એ પણ ખ્યાલ નથી. તો એ ઉદાહરણ કયું છે આપણને ત્યાં? સનત ચક્રવર્તી. સનત ચક્રવર્તીએ કહ્યું દેવોને કે તમે મારા શરીર ઉપર મારા રૂપ જોઈને ચકિત થઈ ગયા છો, હજી આ તો હું નાવા બેઠો છું, આવો રાજસભામાં, અને પછી જુઓ ભાઈનો ઠાઠ, સોળે કળાએ અમારું રૂપ કેવું છે એવા તમારા દર્શન કરવા હોય તો તમે મને આ અવસ્થામાં શું કામ જુઓ છો? રાજ દરબારમાં આવો અને રાજ દરબારમાં જઈને દેવો એ શું કર્યું? માથું હલાય કા? તો કે તે સમયે તારા શરીરની અંદર જે સૂચિતા હતી એ હવે રહી, રોગો ઉત્પન્ન થઈ ગયા છે. અને સનત ચક્રવર્તી આ વિચારે ચડ્યા તો એમણે સર્વસંગ પરિત્યાગ કરી અને નીકળ્યા અને રોગ વધવા લાગ્યા. અને ફરી પાછા દેવો આવે, શું કીધું કે આવું સરસ તમારું શરીર ને તમારા રોગ, આવા જીવલેણ 16 રોગ છે એક સાથે ઉદયમાં આવ્યા છે, લાવો અમે મટાવી દઈએ, અમારી પાસે આ પ્રકારની ચમત્કૃતિ ઔષધની છે. તો એણે શું કીધું? મારે હવે બસ તમારી પાસે ભવરોગ મટાડવાનું ઔષધ હોય તો આપો, પણ શરીરના દેહના રોગ મટાડવાનું હવે મારે પ્રયોજન નથી. શરીર ઉપરનો વિચાર કરે અને કોઈ એવા ભવ્ય આવા ઉદાહરણો વિચાર કરે. મલ્લિસુંદરીએ 6 રાજવીઓની પાછળ પડ્યા હતા એની સાથે લગ્ન કરવા માટે, મલ્લિકુમારીએ. અને શું કર્યું? અસુચિની રચના કરી પુતળીની અંદર અને પછી બતાવ્યું કે આ સ્વરૂપ છે, તમે ક્યાં મોહી ગયા છો. તો સંસાર શરીરનો જ્યારે વિચાર કરવો હોય ત્યારે અરીસામાં જોઈને વિચાર ન થાય, હા વૈરાગ્ય લાગે. અધ્યાત્મ કલ્પદુ મુનિ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ રચિત છે, આપણે અહીંયા એનો સ્વાધ્યાય થઈ ગયો છે બેનો. આ તો મસ્ત વાત કરું છું, લગભગ 50 જેટલા શાસ્ત્રો તો આપણે હવે અહીંયા રોજના ઓલા ક્રમમાંથી નીકળી ગયા છે, એટલે અધ્યાત્મ કલ્પદ્રુમ આવી ગયું. તો ત્યાં શરીરનો વિચાર કરવો હોય તો બ્યુટી પાર્લરમાં જઈને થાય. કદાચ શરીરની અનિત્યતાનો ખ્યાલ આવે તો પણ કોક બી કોઈને વળાવવા ગયા હોય તો હજુ આવે કે આ બધા જાય છે એમ આપણે પણ એ વૈરે ટકતો નથી. એટલે એને કેવો વૈરાગ્ય કીધો? સ્મશાન ભાઈ કે પાછો એ નહીં, ઓલાને ઉપાડ્યો હતો એનું ગુણગાન કઈ હારાનું વજન વધારે હતું, પણ પોતે તો પાછો એ નહીં. શરીરનો વૈરાગ્ય અને ભોગ ઉપરનો વૈરાગ્ય. જે ભોગ છે એ સદાય રહેતા નથી. ભર્તૃહરિનું ઉદાહરણ વૈરાગ્ય શિરોમણીમાં અને એને સૂત્ર આપ્યું કે ભોગો ને ભુગતા વય અમે ભોગતા. અરે સંસારના ભોગો ભોગવવા જતા તો અમે નીચોવાઈ ગયા, પણ આ ભોગ પૂરા થયા. જુઓ આ સંસારની સ્થિતિ, જો જીવ યથાર્થ વિચાર કરે તત્વથી, વિચારણા કેવી રીતે કરવાની? તત્વથી. સ્વ અપેક્ષાએ નહીં કરવાની, ઉપયોગની અપેક્ષાએ નહીં કરવાની, તો વૈરાગ્ય આવ્યા વિના. એમ કૃપાળુદેવ એક જગ્યાએ સરસ લખે કે આ જીવ જો જરાક વિચાર કરે તો એને આ સંસાર ઉપર વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. તો આપણે કંઈક અત્યાર સુધી સૌથી વધારે વિચારવંત તો અમે છીએ સંસારમાં, અમારાથી કોઈ સારો વિચાર કરી શકતો જ નથી અને અમને તો લાગે છે કે બધા બેવકૂફ છે, કોઈને વિચાર જ નથી. તને જ વિચાર છે, પણ તને હજી આ વિચાર તો આવ્યો નહીં જ્ઞાનીની દ્રષ્ટિએ કે સંસાર અસાર છે, સંસાર અશરણ છે, સંસાર અનિત્ય છે, સંસાર અસુચિની ખાણ છે, કંઈ ખ્યાલ નથી. જો એનો અભ્યાસ કરે તો પદાર્થમાંથી આસક્તિ વિશેષ કઠણ એટલા માટે કે સંસાર અને ભોગ એનું માધ્યમ શરીર છે. એને સંસાર સાથેની જે લગ્ની છે અને ભોગની પ્રીતિ છે એનું માધ્યમ શરીર છે.
અન્ય દર્શનમાં તો જોઈએ છે આ ભોગ અને સંસાર તો છોડે
એટલે વિતરાગ દર્શનમાં સર્વથી ભેદ જ્ઞાનમાં વાત કરી કે દેહ અને શરીર અને આત્મા આ બે જુદા માનતી હતી, એ જેથી તને સમજાય. એટલે ઇતર દર્શન અદ્વૈતવાદની અંદર આખા સિદ્ધાંત ઉપર અધિષ્ઠિત છે કે બધે ભ્રમ છે ભાઈ, ભ્રમને જુઓ. એટલે તમે હિંસા ન કરો, પાપ ન કરો, અધર્મ ન કરો, અનીતિ ન કરો, આખું જગત ભ્રમ સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે, માટે તમે સમજીને ચાલો, વ્યવસ્થિત ચાલો. અને જેને એકવાર ઈશ્વરના સાનિધ્યનો ભય લાગે તો એ પછી કોઈ પણ પ્રકારની અનિતિ આચરે. આ એક દ્રષ્ટિકોણ છે જ્ઞાનીઓ. જૈન તીર્થંકરોએ કહ્યું કે તમે અદ્વૈત નહીં દ્વૈતનો વિચાર કરો, કે એક જડ છે અને બીજું ચેતન સૃષ્ટિ છે, બે જ છે. જગતમાં પદાર્થ છો પણ વિચાર કેટલો કરવાનો? દ્વૈતમાં. દ્વૈતમાં આવે ચેતન અને જળ, જીવ અને અજીવ. એમાં તું જીવ છો, તું જીવ છો, વિચાર તું કરી શકીશ. અને બાકી અજીવ છે એ જેટલી તારી સાથે છે એ બધી વડગણા છે. એનું સ્વરૂપ જુદું, એના લક્ષણ જુદા, એનો ગુણ જુદો, એનો ધર્મ જુદો, એ પદાર્થ જુદો છે. તું એની સાથે એકરૂપ થઈ ગયો, એટલો બધો એકરૂપ થઈ ગયો કે પોતે પોતાને ભૂલી ગયો અને પરને પોતાનું અજ્ઞાનની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો. ભૂલ કરતા 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 એ છેલ્લે જેનો વિચાર કરતો હતો એ મય પોતે થઈ ગયો. એટલે અહીંયા કહ્યું કે તમે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરો, દ્વૈતનો અભ્યાસ કરો, કે હું દેહાદી સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું. આ બેનો સતત વિચાર કરો. દ્વૈતવાદની ધારણા, દ્વૈતવાદનો વિચાર, દ્વૈતવાદનો ધ્યાન એ કરો કે શરીર તે હું નથી, હું શરીરમાં છું છતાં શરીર નથી. શરીર નાશવંત છે, હું અવિનાશી છું. શરીર જડ છે, હું ચૈતન્ય છું. શરીરને કોઈ ઉપયોગ નથી, મને ઉપયોગ છે. શરીરમાં કોઈ વેદન નથી, મારામાં વેદન છે. અનેક પ્રકારે જુદી જુદી રીતે જેટલી રીતે આપણી મતિ ચાલી શકે તેટલા પ્રમાણે બે પદાર્થનો વિચાર કરો, કારણ કે મારું અસ્તિત્વ આ બે પદાર્થનો સંયોગ છે. આ સત્ય, જગતનું સત્ય એ કે હું આત્મા હોવા છતાં આત્મા રૂપે એકલો નથી. અને મુક્તિનો ખ્યાલ એ કે આ બધું વળગણ છૂટે અને જો હું એકલો રહું તો મારા ગુણો અને મારા સુખો એ હું એકલો ભોગવું. તો એ મુક્તિનો વિચાર. તો દ્વૈતની કલ્પનામાં ભેદ જ્ઞાન આવે અને ભેદ જ્ઞાનથી બંનેને જુદો પાડીને ધ્યાનની અવસ્થામાં આ પોતાના સ્વરૂપની લીનતા કરે અને શરીર ભૂલાય. શરીર ભૂલાય એટલું જ નહીં પણ શરીરનો અધ્યાસ ભૂલાય. અધ્યાસ એટલે સહજપણે મારાપણાની ભાવના છે, શરીર મારું નથી એમ તર્કથી માની લીધું, સ્વાધ્યાયમાં સમજી લીધું, ઉપદેશમાં સાંભળી લીધું, અને છતાં બેઠા હોય એક મચ્છર આવ્યું હોય તો આપણો હાથ ક્યાં જશે? જો આપણે અત્યારે કામ આપણું મગજ બીજી જગ્યાએ કરે છે, આપણે વાંચીએ છીએ, પણ સહજ રીતે થાય છે એ શરીરનો અધ્યાસ છે. એની મેળે પગ આપણે આમથી આમ કરી નાખશું, હાથ આમ ભયો જશે, એ શું થયું? ત્યાં ક્યાંય હજી બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી, હજી વિચારે નથી કરતા કે મચ્છર આવ્યું, માખી આવી, શું આવ્યું, શું નહીં. સહજ એને અધ્યાસ કહેવાય, કે જે લાંબા ગાળે જેનો અભ્યાસ થાય અને જે અભ્યાસ એવો થઈ જાય કે પછી તેને માટે કંઈ કરવું ન પડે ને સહજ એની પ્રકૃતિ બની જાય એ અધ્યાસ થયો. આ જીવને દેહનો અધ્યાસ થયો છે. અને આત્મસિદ્ધિમાં આ વાતને જેટલી સ્પષ્ટ મૂકી છે, આખું વિતરાગ વિજ્ઞાન શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં અગોપ્ય રૂપમાં મૂક્યું કે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ છે, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણ. તો લક્ષણમાં જા, બંને ભેગા છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને જ્ઞાન. અરે અસીને જ્ઞાન જુદી છે, એમ શરીર દેહ અને દેહમાં રહેલું ચૈતન્ય તત્વ એ બંને ભિન્ન છે. જો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા. તું છો મોક્ષ સ્વરૂપ કહ્યું, તું છો માત્ર, તારો અધ્યાસ છૂટવો જોઈએ. અને અધ્યાસ છે એ અનાદિકાળનો યુગો યુગોનો અભ્યાસ છે, એ એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે એક ક્રિયા દેહ સાથેની મમત્વની સ્વાભાવિક અને સહજ થાય છે. અને સહજ થતી હોવાને કારણે જીવને એની સાથેની એટલી બધી એકતા બુદ્ધિ છે, એકતા બુદ્ધિ છે. એથી એને એમ થાય છે કે દેહ છે તે જ હું છું. અને જ્યારે મુક્તિનો વિચાર કરે ત્યારે દેહના રૂપમાં જ કરે છે, દેહથી પર થઈને કરતો નથી. મારે છૂટવું છે, કોને છૂટવું છે? અરે પોતાનું જે સ્વરૂપ છે એ જ આવે કે વસંત, આ ફલાણાનો દીકરો, આ ફલાણા કુટુંબનો, આ આમ કરું છું, હમણાં નિવૃત્ત લઉં છું, બહુ ધર્મ કરું છું, એને છૂટવું છે. એ કોણ? એ તો આભાસી વ્યક્તિત્વ છે, એ છે જ નહીં. મારે છૂટવું છે, અંદરનો ચૈતન્ય હું છું અને આ બધું મને બંધન છે, એવો ભાવ તો ગમે એવા ધ્યાનમાં નથી આવતો. ત્યારે પણ એ દેહ સ્વરૂપે ધ્યાન કરે, દેહ સ્વરૂપે સાધના કરે, દેહ સ્વરૂપે ધર્મ કરે, બધામાં ક્યાંય પોતાનું વ્યક્તિત્વ ભૂલાતું જ નથી. અને ત્યાં સુધી એને આ ભેદ જ્ઞાનનો અભ્યાસ ન કરે ત્યાં સુધી એ દેહાધ્યાસ ટળતો નથી, અને દેહાધ્યાસ ટળતો નથી ત્યાં સુધી શુષ્ક વાતો, કોરી ચર્ચા, કેવળ તર્ક એ મુક્તિનો માર્ગ બની શકતો નથી. એટલે એ ત્યાગની વાત મૂકી છે. બરોબર છે, એ બધું પરસ્પર સંકળાયેલું છે. જ્ઞાનીઓ તો મુખ્ય વાત કરે કે ભાઈ તું આ ત્રણ વસ્તુ ઉપરનો વૈરાગ્ય કર તો આખો વૈરાગ્યથી આપણે પોતે રંગાઈ જશું. એટલે વિરક્ત ભાવ આવે, આસક્તિ છે એની બદલે વિરક્તિ આવે, વિરક્તિ આવે એને સંસારમાં કોઈ ચીજ પ્રત્યે કોઈ પણ પ્રકારની રસ રૂચિ જાગે નહીં. અને એવી સ્થિતિમાંથી પછી સરસ શબ્દ આપ્યો છે અકિંચિને ધર્મ, ત્રણ ગાથા 105 106 અને 7-8 ચાર ગાથા. અકિંચિનીય પહોંચી જાઓ. અકિંચિનીય એટલે જુદી જુદી રીતે વાંધો નહીં, આ બધી સાચી જ વાત છે, ખોટી નથી. અકિંચિનીય આ દુનિયામાં મારા ચેતન સિવાય બીજું કશું જ મારું નથી, કઈ છે જ નહીં. પેલા ગ્રહ પછી મારું કઈ જ નથી, હું એક શુદ્ધ સદા સ્વરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે આ કિંચિત, આ પ્રતિક્રમણમાં રોજ બોલીએ. એટલી બધી ઉત્કૃષ્ટ ભાવના, એટલી બધી ઉત્કૃષ્ટ ભાવના કે એક પરમાણુ પણ બહારનું છે એ મારું નથી, તે હું નથી, તે હું નથી અને મારું નથી. ના હમ ના મમ. યશોવિધિજી મહારાજે જ્ઞાનસારમાં આ મંત્ર આપ્યો, ના હમ ના મમ. કારણ કે દોષ બે જ છે, અહમ અને મમ. એ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એ વિભાવ છે. એ ભાવને દૂર કરવો હોય તો સામો પ્રતિમંત્ર, પ્રતિમંત્ર આપ્યો યશોવિધિજી મહારાજે જ્ઞાનસારમાં કે ના હમ ના મમ. હું નથી, હું નથી એટલે આ જે આપણે દેહરૂપી હું આપણા મગજમાં જે એટલું બધું બેઠું છે, દેહરૂપી વ્યક્તિત્વ તે જ હું. મારું શરીર, મારી આંખો, મારું બુદ્ધિ, મારું મન, મારો સંબંધ, મારી સ્થિતિ, મારી ક્ષમતા, મારી લાયકાત, મારી જેને કહીએ સ્ટેટસ, અનેક પ્રકારના હુંથી આ જીવ ઘેરાયેલો છે. એ બધામાંથી નીકળી જાય, હું નહીં. અકિંચિત, કિંચિત માત્ર મારું નહીં, તે હું કિંચિત માત્ર થી પણ પર છું. અપૂર્ણ, પૂર્ણ તો છું જ. અકિંચિનીય ધર્મયુક્ત ના ના, એ અકિંચિનીય ધર્મ એટલે એનું મારું કશું જ નથી એમ માનીને. એટલે ઉદાહરણમાં આપ્યું, કોનું આપ્યું? મિથિલા. બધું જ છે છતાંય એની મનસ્થિતિ શું છે? મથિલા બળે તો મારું શું બળે? મારું કશું જ નથી. હું રાજ કરું છું, પ્રજાજનો મારા છે, ભોગ હું ભોગવું છું, માલિકી આટલી મારી છે, સામ્રાજ્ય મારું છે, આટલું લશ્કર છે, આટલી ભૂમિ છે, છતાં પણ એની મનસ્થિતિમાં મારું કશું જ નથી. હું બધાથી પર છું, હું આ કાંઈ મારું નહીં, આ કશું જ મારું નહીં. ક્યાંય મોહ બુદ્ધિથી એ ત્યાં જોડાયેલો નથી. આ અકિંચિને ભાવ મુનિ છે, અકિંચિને છે. મુનિને તો દેહ પણ પોતાનો નથી. દેહ બળે તો પણ પોતાનો નથી. એટલે એ સહન થાય નહીં. શું કામ ન થાય? કે જ્ઞાન સહન થતું નથી. જીવની ભૂમિકા વૈરાગ્ય વિનાની છે. કેવી રીતે સહન થાય? અને ઘણી વાર આપણને ઊંચું ઊંચું જ્ઞાન જોઈએ છે ભૂમિકા વિના. કૃપાળુ દેવે આ કિંચની અવસ્થા પોતાની આપી કે અમે અશરીરી ભાવે છીએ. વિચાર કરજો જરા, અમે અશરીરી ભાવે છીએ. અને તમે જો કહેતા હો કે આ કાળમાં અશરીરી ભાવ ન હોય, કોઈ દશા આ કિંચની દશા આની ક્યાંય વિચારણા આવે છે? ના, અકલ્પનીય નહીં. એ કલ્પના નથી, તો નીકળી ગયો, એનો છેદ ઉડી ગયો. સૌથી વધારે વાસ્તવિકતા છે. અને આ અકિંચિત શબ્દ 10 લક્ષણા ધર્મની અંદર આપ્યો છે. અને એ જે ભાવલિંગી મુનિ છે દિગંબર, એ મુનિની શ્રેષ્ઠ અવસ્થા, જિનકલ્પી મુનિ જેને કહી શકાય, એ અકિંચનો અવતાર છે. અકિંચન ધર્મયુક્ત છે. અકિંચિને ધર્મયુક્ત એટલે પોતે ધ્યાનમાં ઉભો છે છતાં એ શરીરમાં પોતે નથી. શરીર એ પોતે નથી, એ શરીરમાં પણ એનો મારાપણાનો ભાવ નથી. એટલે હું ધ્યાન ધરું છું એવી કલ્પના તો એને ક્યારેય ન આવે, અને આપણને ક્યારેય ન છૂટે.
મારા વડે ધ્યાન થાય છે,
હું ધ્યાનમાં જ છું. આ જે કઈ શરીર છે એની સાથે પોતે જોડે તો પછી મારા વડે આવ્યું ને. હું ધ્યાન કરું છું એમાં બે વાત આવી ગઈ, બે અસ્તિત્વ આવી ગયા. એક અસ્તિત્વ શરીરનું આવ્યું અને બીજું આત્માનું આવ્યું. અહીંયા એ શરીરનું અસ્તિત્વ જ નથી. અશરીરી ભાવ હજી પકડાતું નથી, આપણને નહીં પકડાય. અને ન પકડાય તો પણ વાંધો નહીં, કારણ કે તર્કથી પકડાશે તો છૂટી જતા વાર નહીં લાગે.
એટલે સાહેબ એમ માનવાનું હું ધ્યાનમાં જ છું એમ માનવાનું ને.
અને ધ્યાન ન કરતો અને હાલતો ચાલતો
તો એ ધ્યાનમાં જ કહેવાય.
તો ઠીક, બધા જ પ્રકારના ઉદયગત ક્રિયાઓ થવા છતાં એ બધાથી પર છે. સર્વમાં છું છતાં સર્વથી પર છું. આપણે નિતર વિચાર કરીશું કે ખૂબ ધ્યાનમાં હોય પછી અકિંચન, ના એ ધ્યાનમાં ન હોય તો એ અકિંચન. અદ્ભુત દશા છે, આત્માની સહજ અવસ્થા છે. એટલે પછી એની સાથે જોડાયેલો કોઈ ઉદય હોય તો પણ એને એમ થાય કે મારો નથી. અને ન હોવાને કારણે જેમ મિથિલા બળે તો મારું શું બળે, એમ ગજ સુકુમાર વિચાર કરે કે માથું બળે છે તો મારું શું બળે. સુકોસલ મુનિ વિચાર કરે કે આ જે શિયાળ એવા છે એ પગ ખાઈ જાય છે, મારું શું બળે. ચામડી ઉતરે સ્કંધ મુનિની શરીરની, સ્કંધક મુનિની, તો એને એમ થાય કે શરીરની ચામડી ઉતરે છે, ભાઈ તને કેમ અનુકૂળ થાય, હું રહું, મારું કઈ જતું, આ હું અકિંચિને છું, હું ક્યાં આમાં કઈ છું, આમાં ક્યાં મારી મારી સાથે એ જેવું તને દેખાય એટલે લઈ લે. પરમ મિત્રનો જાણે પામ્યા એટલે અકિંચિત ધર્મમાં કોઈ દ્વંદ્વ ભાવ નથી. એને હવે નિર્વિકલ્પ છે, નિર્મોહી છે, નિરંજન છે. એ પોતાના સ્વરૂપની અંદર એને કોઈ બીજો વિકલ્પ નથી. અને એ સ્થિતિમાં 106 ગાથામાં કીધું કે હું દર્શન જ્ઞાનમયને અરૂપી એવો સદા એકાકિત છું. પરમાણુ જેટલી પણ કોઈ વસ્તુ મારી, એક પરમાણુ એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ એક પરમાણુ કોણ જોઈ શકે, કેવડી સર્વજ્ઞ સિવાય કોઈ પરમાણુ જોઈ શકે નહીં. આપણે સંગાત જોઈ શકીએ, પરમાણુ જોઈ શકીએ નહીં. સ્કંધ જોઈએ, સંગાત જોઈએ, તો એ પરમાણુ જેટલી વસ્તુ પણ મારી નથી. આવો જેનો ભાવ થયો છે, જગતના પાંચે દ્રવ્યો જે છે એ પાંચે દ્રવ્યથી પોતાની ભિન્નતા એવી અનુભવી છે જેને સંકિત અંશે પ્રગટ થાય છે એમાં આવ્યું કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીને. આ સંકિત એનો અંશ પ્રગટ્યો છે એટલે પછી એ સંકિત પૂર્ણતા સુધી જશે, શુદ્ધતા સુધી જશે, અને જેમ જેમ જ્ઞાન ધારા વધે એમ સંકિત શુદ્ધ થાય અને શુદ્ધ સંકિત યથાખ્યાત ચારિત્રનું કારણ બને. જો સંકિત શુદ્ધ ન થાય, પરમ શુદ્ધ ન થાય, તો યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતું નથી. તો વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. મિથ્યાભાસને ટાળે, કંઈ પણ પરમાણુ મારું છે એ મિથ્યાભાસ, જગતનું એક પણ પરમાણુ મારું છે અને એનાથી હું જીવું છું આ મિથ્યાભાસ. એટલે તીર્થંકરે કેવો પુરુષાર્થ કર્યો, આહાર માત્રના પરમાણુથી આત્માને અનન્ય રીતે ભિન્ન કરી અને આત્મા કેવળ પોતાના સ્વરૂપથી જીવનાર છે એવો અનુભવ્યો અને પછી કીધો જગતને કે આ આત્મા આવો શુદ્ધ છે. ઈ 437ના પત્રનું જે ભ્રાંતિ છે સમુદાયની, જીવ સમુદાયની ભ્રાંતિ, એ ભ્રાંતિના 15 કારણો આપ્યા. આત્મા વિશેની જુદી જુદી કલ્પના, એમાં ક્યાંક ક્યાંક હજી પોતાનું એને ગોઠવણ રાખી ક્યાંક મળવાની, એ બધામાંથી પર કાઢી નાખ્યો. તીર્થંકરોએ આ પુરુષાર્થ કર્યો, અનન્ય પુરુષાર્થ, આહાર માત્રના પરમાણુથી પણ આત્માને અનન્ય રીતે ભિન્ન કર્યો અને પછી નક્કી કર્યું કે આ જીવે છે જીવ, જીવથી જીવે છે, આ જીવ જીવે છે જીવથી જીવે છે, અને જીવ સિવાય બીજી રીતે જીવે છે એ જીવતો નથી પણ મરેલો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવથી હજી બીજા પરમાણુ સાથે પણ જોડાયેલો છે અને સુખ માને છે, શાંતિ માને છે, સમાધિ માને છે, ધ્યાન માને છે, આ બધી જ ખોટી છે. એટલે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, જ્ઞાન દર્શન સિવાય હું કઈ નથી, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, અરે એક પરમાણુ પર મારું નથી. આટલો અકિંચિન્ય ભાવ છે, આ જેવું તેવું લક્ષણ નથી. આ 10 લક્ષણા ધર્મની અંદર આ લક્ષણની આરાધના પણ કરવાની, કેટલો પ્રચંડ પુરુષાર્થ માગી લે. અને આ બાહ્ય પુરુષાર્થ કામ આવે એમ, આ પુરુષાર્થ આ જીવ જેનું અનંત જ્ઞાન જેના સામર્થ્યમાં વર્તે છે એ જ્ઞાનથી જ આ અકિંચિન્ય અશરીરી અવસ્થા, આવું પોતાનું અલગ ભિન્ન અને અસંગ અવસ્થા, અસંગ એટલે એક પણ પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, કેટલી અસંગતા છે. આ વાત આપણે શબ્દમાં છે, જ્ઞાનીને અનુભૂતિમાં છે. પરિગ્રહ ગયો, પરિગ્રહ રાખનાર કોક હોય ને પાછો, હા અકિંચિત, અમારું કહી શકાય એવું કશું જેની પાસે છે નહીં એવા અમે સુખેથી રહીએ છીએ. જે જે કંઈ પોતાનો છે પરિગ્રહ સંગ્રહ એ કે છે કાંઈ અમારો કહી શકાય એવો, એટલે ભાઈ હોય તોય ભલે ન હોય તોય ભલે. તમે કીધું વ્યાકુળતા આવી જાય.
સાહેબનું કહેવાનું છે તો એ આપણે હતું તો હું લોચો લીધો, દાખલા તરીકે કરોડ અબજો રૂપિયા હતા તો હું કઈ એનું વથાણું થતું નથી, અને નો હોય તો આપણે ખીચડી કઢી ખાવા તો મળી જ જાય. આવતી તો આપણે એમને દાખલા તરીકે કરોડ અબજો હોય તો
શબ્દથી જ કહે છે ને, એ અનુભવથી છે એ વચ્ચે કરોડો માઇલ નું અંતર છે.
ના સાહેબ આપણે એટલો મહત્વ તૂટતો જ જાય છે ધીમે ધીમે, ભલે છૂટતું નથી એટલે હા અનુભૂતિ નથી એટલે છૂટતું નથી, જો થઈ ગઈ તો હમણાં છોડી દે, એ ભેગી વાત છે,
છોડી દે તો અનુભૂત થશે. તીર્થંકર થાવ તો રાજપાટ તો હું જ જોડું
એમ નહીં પ્રયત્ન ચાલુ છે, પ્રયત્ન ચાલુ છે.
હો દિન કા મિયા કે ભાવ મે
જુતી
નથી એટલે કે હોય તો છોડી દો, આવે પછી છોડવાનું છે ને, પેલા આવવા તો દો. એટલે આ આપણી આપણી જે કલ્પના આ રીતે ચાલે છે, અવળો પુરુષાર્થ ચાલે છે. એને તો પ્રયત્ન એ કરવો છે કે છોડી દઈ જોઈએ, હાલો શું થાય જોઈએ. આહારના એક અણુ માત્રથી એને ભિન્ન કર્યો તો એ છે ને એમ નહીં, આ છોડી દેવો છે. અભિગ્રહ કર્યો ભગવાન મહાવીરે, શું અભિગ્રહ કર્યો કે પારણું કરવું. જો મહાવીરે 5.5 મહિનાના ઉપવાસ કર્યા નથી, રોજ ભિક્ષા માટે જતા હતા, એવું નથી કે નહોતા નીકળ્યા, રોજ ભિક્ષા માટે જાય અને પાછા ફરે. 5-5 મહિના થયા કૌશામ્બી નગરીની અંદર પ્રભુવીર 5 મહિના અને 25 દિવસ સુધી ભિક્ષા માટે ગયા છે. ઉપવાસનો ભાવનો હોય તો નીકળે નહીં ભિક્ષા માટે, એ નીકળ્યા છે પણ એને મળતું નથી. અને એને શું કર્યું છે, નિશ્ચય કર્યો છે કે આ જીવન છે એ આહારના આધારે છે કે નહીં નક્કી કર્યું. એટલે અભિગ્રહ છે કે રાજકુમારી હોય, દાસી બની હોય, બંધનમાં આવી હોય, માથે ગુંડો હોય, પગમાં પેઢી હોય અને અડદના બાકડા વરાવતી આંખમાં આંસુ હોય તો કોણ નવરી છે આપણે હારું, આપણને પારણું કરાવવા આપણને પારણું કરાવવા આવો વેશ ભજવા કોણ તૈયાર હોય. આવું કોઈથી બને નહીં, આવા આવા અભિગ્રહનો કોઈથી થાય ખરા, પણ એને તો પ્રયત્ન કરવો છે. અને આજે હું જીવતો છું કાલ નો ઉપવાસ થાય, આવડી આપણી ગણિત છે. પણ એમાં આપણે પડવું નથી, તત્વ તો પૂર્ણ છે. અને આ વિતરાગોએ કહેલું તત્વ, આ વૈજ્ઞાનિકોએ કહેલું, અને આ વૈજ્ઞાનિકોએ જે પુરવાર કર્યું છે તે સત પુરવાર કર્યું છે. અને એ સત એબ્સોલ્યુટ ટ્રુથ છે, એ રિલેટિવ ટ્રુથ નથી. રિલેટિવ ટ્રુથ હોય તો આજે સત્ય છે, આવતીકાલે અસત્ય સાબિત થઈ શકે. એબ્સોલ્યુટ ટ્રુથમાં જે નક્કી થયું તે ત્રિકાલા બાધિત ત્રણેય કાળમાં તેનું સતનું હોવાપણું છે. આપણે અત્યારે બે તત્વો ઉપર, ત્યાગ અને આકિંચિત્ય. ત્યાગ જો જામી જાય બરાબર તો આકિંચિત્ય આવશે.